એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની ગલીઓમાં, આમ કહીએ કે, સફર કરીશું જેણે ખરેખર લાખો વાચકોના હૃદયને સ્પર્શી લીધું છે. ખાલિદ હોસેનીની ધ કાઇટ રનર.
હા, ખૂબ જ જાણીતી અને એટલી જ ભાવનાત્મક રીતે હચમચાવી દીધી કૃતિ.
બરાબર. હોસેની, જે મૂળ તો અફઘાનિસ્તાનના પણ હવે અમેરિકન નાગરિક છે અને વ્યવસાય ચિકિત્સક પણ છે, આ એમની પહેલી જ નવલકથા હતી અને એણે એમને વિશ્વ સાહિત્યમાં એકદમ સ્થાપિત કરી દીધા.
અને એમના પોતાના જીવનના અનુભવો, જેમ કે કાબુલમાં બાળપણ, પછી પેલું સોવિયત આક્રમણ અને અમેરિકામાં આશ્રય, એ બધું જ જાણે એમના લેખનમાં પડઘાય છે, નહીં?
ચોક્કસ. ધ કાઇટ રનર, જે 2003માં આવી, એ માત્ર બેસ્ટસેલર જ નથી બની, પણ એને ઐતિહાસિક ફિક્શન તરીકે અને બિલ્ડિંગ્સ રોમન, એટલે કે પાત્રના ઘડતરની કથા તરીકે પણ ગણવામાં આવે છે.
હા, કારણ કે એ અમીરના બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધીની સફર છે. તો આજે આપણે આ પુસ્તકના પાનાઓમાં જરા ઊંડા ઉતરીશું.
હા, એના કથાનક પાત્રોની જે આંતરિક ઉથલપાથલ છે, જે કેન્દ્રીય વિષયો છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. મતલબ ખાલી વાર્તા નહીં, પણ એના આત્માને સ્પર્શવાની કોશિશ.
બિલકુલ. કારણ કે આ કથા, જેમ તમે કહ્યું, ખાલી અફઘાનિસ્તાનના ઇતિહાસની વાત નથી, એ તો માનવીય સંબંધો, અપરાધ ભાવ અને પેલી મુક્તિની જે તડફ હોય છે ને, એની એક સાર્વત્રિક ગાથા છે.
એની શરૂઆત જ આપણને પકડીને છે. 1970ના દાયકાનું કાબુલ, જે ત્યારે પ્રમાણમાં શાંત હતું, ત્યાંથી શરૂ થઈને રાજાશાહીનું પતન, સોવિયત આક્રમણ, તાલિબાનનું શાસન.
હા, એ બધા તોફાની દાયકાઓમાંથી પસાર થતી આ વાર્તાના કેન્દ્રમાં બે મિત્ર છે, અમીર અને હસન.
અમીર, જે વાર્તા કહે છે, એક પૈસાદાર પશ્તુન છોકરો, અને હસન, એ એના પિતાના હજારા નોકરનો દીકરો.
એટલે સામાજિક અને વંશીય રીતે બહુ મોટો તફાવત. હાજારા સમુદાયને ત્યાં હંમેશા નીચો ગણવામાં આવ્યો છે, છતાં બાળપણમાં એમની દોસ્તી અતૂટ લાગે છે.
હા, પેલું દાડમનું ઝાડ, એની નીચે બેસીને વાર્તાઓ વાંચવી, ફિલ્મો જોવી, અને સૌથી ખાસ તો પતંગ ચગાવવો.
હા, કાબુલના શિયાળાની પેલી વાર્ષિક પતંગ સ્પર્ધા, એ જાણે એમની મિત્રતાનો, એમના સંબંધનો ઉત્સવ હોય એવું લાગે.
પણ એ જ પતંગ સ્પર્ધા એમના જીવનમાં એક એવો વળાંક લાવે છે જે બધું બદલી નાખે છે. 1975નો શિયાળો.
અમીર સ્પર્ધા જીતે છે અને એને એમ થાય છે કે બસ, આખરે મેં મારા પિતા બાબાનો પ્રેમ અને આદર જીતી લીધો. બાબા હંમેશા એને થોડો નબળો ગણતા આવ્યા હતા.
હા, પણ એ જીતની ખુશી લાંબી તકતી નથી. હસન, જે અમીરનો કાઇટ રનર છે, એ છેલ્લો કપાયેલો પતંગ લેવા દોડે છે
અને એના પેલા અમર શબ્દો કહે છે, તમારા માટે હજાર વાર પણ, ફોર યુ 1000 times over. કેવી વફાદારી.
પણ પછી પેલી ભયાનક ઘટના બને છે. એક સુમસામ ગલીમાં અમીર જુએ છે કે અસેફ, પેલો સ્થાનિક ગુંડો જે હજારાને ધિક્કારે છે, અને અમીર એ છુપાઈને આ બધું જુએ છે. એ ડરી જાય છે. એને એમ પણ થાય છે કે જો હું વચ્ચે પડીશ તો મારો જીતેલો પતંગ જતો રહેશે, અને એ કશું કરતો નથી, ભાગી જાય છે.
આ ક્ષણ, આ એક ક્ષણની કાયરતા એના આત્મા પર કાયમનો ઢાગ બની જાય છે અને અહીંથી જ પેલો મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે જે આખી નવલકથામાં પડઘાયા કરે છે.
શું ફરીથી સારું બણવાનો કોઈ રસ્તો છે? ઇઝ ધેર અ વે ટુ બી ગુડ અગેન? શું ભૂતકાળના પાપ ધોઈ શકાય છે?
આ અપરાધ ભાવ એટલો ભારે થઈ પડે છે અમીર માટે કે હસનનો સામનો નથી કરી શકતો. એટલે એ શું કરે છે, એ હસન પર ચોરીનો ખોટો આરોપ મૂકે છે.
આ બીજો વિશ્વાસઘાત. પહેલા મદદ ન કરી અને હવે ખોટો આરોપ,
જેથી હસન એનાથી દૂર થઈ જાય.
અને પછી થોડા વર્ષોમાં સોવિયેટ આક્રમણ થાય છે, અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાય છે, અને અમીર અને બાબા દેશ છોડીને અમેરિકા જતા રહે છે.
ત્યાં નવું જીવન, કેલિફોર્નિયામાં. અમીર ભણે છે, લેખક બને છે, સોરાયા નામની અફઘાન યુવતી સાથે લગ્ન કરે છે. બહારથી જુઓ તો બધું બરાબર ગોઠવાઈ ગયું લાગે, પણ અંદર પેલો પડછાયો હસનનો ચહેરો, પેલી ગલી, પોતાનો વિશ્વાસઘાત, એ ક્યારે એનો પીછો છોડતો નથી. જાણે ભૂતકાળ એક એવો સામાન છે જે તમે ગમે તેટલો પાછળ છોડો, એ તમારી સાથે જ રહે છે.
બરાબર. અને પછી વર્ષો વીતી જાય છે. 2001ની સાલ, અમીર હવે પરિપક્વ વયનો છે અને એક દિવસ ફોન આવે છે
પાકિસ્તાનથી રહીમ ખાનનો, બાબાના જૂના મિત્ર અને અમીર માટે પિતાતુલ્ય, જે મૃત્યુશૈયા પર છે.
અને રહીમ ખાન એ જ શબ્દો કહે છે, ફરીથી સારું બનવાનો એક રસ્તો છે. આ ફોન એક આમંત્રણ છે પાછા ફરવાનો, ભૂતકાળનો સામનો કરવાનો,
એક ભયંકર ભૂલ સુધારવાની અને કદાચ કદાચ મુક્તિ મેળવવાની એક છેલ્લી પણ ખૂબ જોખમી તક લેવાનો.
ચાલો હવે આ કથાના જે મુખ્ય પાત્રો છે એમની સફરને થોડી વધુ નજીકથી જોઈએ. શરૂઆત અમીરથી જ કરીએ. કેવું પાત્ર લાગે છે તમને?
અમીર એ ખૂબ જટિલ અને સાચું કહો તો વાસ્તવિક લાગે એવો પાત્ર છે, કારણ કે એ ખામીઓથી ભરેલો છે. એ સંવેદનશીલ છે, બુદ્ધિશાળી છે, વાર્તાઓ કહેવાનો શોખ છે,
પણ સાથે સાથે શારીરિક રીતે થોડો નબળો, અસુરક્ષિત અને હંમેશા પોતાના પિતા બાબાની સ્વીકૃતિ માટે તરસતો રહે છે.
હા, અને એ જ અસલામતી અને પિતાના પ્રેમને પામવાની ઝંખના એને હસન પ્રત્યે ઈર્ષા કરાવે છે, કારણ કે હસન બહાદુર છે, વફાદાર છે અને બાબા પણ ક્યાંક ને ક્યાંક એને સ્નેહ આપતા હોય એવું અમીરને લાગે છે.
અને પેલી ગલીમાં એની કાયરતા એ એના જીવનનો કેન્દ્રીય સંઘર્ષ બની જાય છે. એ અપરાધભાવમાંથી મુક્ત થવાની એની આખી યાત્રા જ આ નવલકથા છે.
અમેરિકામાં સફળતા મેળવ્યા પછી પણ એને શાંતિ નથી. અંતે એ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન પાછો ફરે છે. એ ડરપોક છોકરામાંથી એક હિંમતવાન પુરુષ બનવાની પીડાદાયક સફર ખેડે છે.
અને એની સામે હસન, જાણે નવલકથાનું નૈતિક કેન્દ્ર, સૌથી કરુણ પાત્ર કદાચ.
ખરેખર દબાયેલા હાજારા સમુદાયનો સભ્ય, અતૂટ વફાદારી, સહજ ભલાઈ અને શુદ્ધ હૃદયની હિંમત, કહેવાય છે કે એનો પહેલો શબ્દ જ અમીર હતો.
અને એની પેલી ઉક્તિ, તમારા માટે હજાર વાર પણ, એ તો એના સમગ્ર જીવનનું પ્રતિબિંબ છે. ભલે અભણ છે પણ એની ભાવનાત્મક બુદ્ધિ અને શાંત શક્તિ ગજબની છે.
એ સામાજિક ભેદભાવ અને ભયાનક હિંસાનો ભોગ બને છે, છતાં એનો આત્મા ભ્રષ્ટ નથી થતો. એનું જીવન બલિદાનની ગાથા છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે એને એના જ સૌથી પ્રિય મિત્ર દ્વારા વિશ્વાસઘાત મળે છે.
અંતે તાલિબાન દ્વારા એની ક્રૂર હત્યા થાય છે. પણ મૃત્યુ પછી પણ એનો વારસો, એની વફાદારી, એનો પ્રેમ જાણે અમીરને માર્ગ દેખાડે છે.
અને એનો પુત્ર સોહરાબ એ હસનના આત્માનું જીવન સ્વરૂપ બનીને આવે છે અને અમીરની પ્રાયશ્ચિતની જે શોધ છે એનું કેન્દ્ર બને છે.
હવે વાત કરીએ બાબાની, અમીરના પિતા. એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ, ખરું ને?
હા, ખૂબ જ. કાબુલમાં મોટો બિઝનેસ, સમાજમાં માન સન્માન, અનાથાશ્રમ બનાવ્યું. એકદમ સિદ્ધાંતવાદી માણસ. અમીર માટે તો એ થોડા ડરાવણા અને રહસ્યમય પણ હતા. એ અમીરના સંવેદનશીલ સ્વભાવના ટીકાકાર હતા.
અને એમનો પેલું સિદ્ધાંત કે દુનિયામાં એક જ પાપ છે, ફક્ત એક, અને તે છે ચોરી. બીજું બધું ચોરીનું જ સ્વરૂપ છે.
પણ કેવી વક્રોક્તિ છે! પાછળથી ખબર પડે છે કે બાબા પોતે જ એક મોટું રહસ્ય છુપાવી રહ્યા હતા. હસન એમનો જ ગેરકાયદેસર પુત્ર હતો.
એટલે એમણે પોતાના શ્રેષ્ઠ મિત્ર અને વફાદાર નોકર અલી પાસેથી પિતૃત્વનું સત્ય અને એનું સન્માન ચોર્યું હતું.
આ ખુલ્લાસો બાબાના પાત્રને એકદમ અલગ જ પ્રકાશમાં મૂકી દે છે. એમના કડક સિદ્ધાંતો અને એમના પોતાના કાર્યો વચ્ચેનો આ વિરોધાભાસ, એ ખૂબ મહત્વનો છે.
અમેરિકામાં એમનું જીવન બદલાઈ જાય છે. બધું ગુમાવીને ગેસ સ્ટેશન પર કામ કરવું પડે છે, પણ ત્યાં કદાચ એ અમીરની વધુ નજીક આવે છે.
હા, એ નમ્ર જીવનમાં પિતા પુત્રનો સંબંધ ગાઢ બને છે. અને પછી કેન્સર સામેનો તેમનો સંઘર્ષ એમની નબળાઈ પણ પ્રગટ કરે છે. એક મહાન સિદ્ધાંતોવાળો માણસ જે એક મોટા પાપ દ્વારા પણ વ્યાખ્યાયિત થાય છે.
અને જો હસન ભલાઈનું પ્રતીક હોય તો અસેફ એ તો જાણે
શુદ્ધ દુષ્ટતાનું મૂર્ત સ્વરૂપ. નાનપણથી જ ક્રૂર. એ હિટલરની પ્રશંસા કરે છે, પશ્તૂન વર્ચસ્વની વાત કરે છે, હાજારાઓ પ્રત્યે એની નફરત ઊંડી છે.
હસન પર એણે જે અત્યાચાર કર્યો એ માત્ર બાળપણની બદમાશી નહોતી, પણ એની વિકૃત વિચારધારાનું પ્રગટીકરણ હતું.
અને ચિંતાની વાત એ છે કે એ સુધરતો નથી. ઉલટાનું તાલિબાન શાસનમાં એ ઉચ્ચ અધિકારી બને છે અને એ જ ક્રૂરતાને સંસ્થાગત રૂપ આપે છે. એ યુદ્ધની અરાજકતામાં ફાલતી ફૂલતી પસ્તાવા વગરની દુષ્ટતાનું પ્રતિનિધિત્વ કરે છે.
અને અંતે અમીરનો સામનો એની સાથે જ થાય છે. મુક્તિ મેળવવા માટે
અમીરે આ શારીરિક અને વૈચારિક દુષ્ટતાનો સામનો કરવો પડે છે.
આ બધા પાત્રોની વચ્ચે રહીમ ખાન એક શાંત સ્થિર હાજરી છે, બાબાના બિઝનેસ પાર્ટનર, પણ અમીર માટે તો એ પિતા જેવા જ હતા.
હા, જ્યાં બાબા ટીકા કરતા ત્યાં રહીમ ખાન એને સમજતા, એને પ્રોત્સાહન આપતા. અમીરની લેખન પ્રતિભાને સૌથી પહેલા એમણે જ ઓળખી હતી
અને તેઓ આસપાસના સંબંધોની જટિલતાઓને સમજતા હતા, હસનના પિતૃત્વનું સત્ય પણ જાણતા હતા. અંતે એ જ ઉત્પ્રેરક બને છે આખી ક્લાઇમેક્સના.
મૃત્યુશૈયા પરથી ફોન કરીને કહે છે ફરીથી સારું બનવાનો એક રસ્તો છે. એ ભૂતકાળના રહસ્યો ખોલે છે અને અમીરને સોહરાવને બચાવવાનું મિશન આપે છે, જાણે સત્યોના રક્ષક અને મુક્તિના માર્ગદર્શક.
અને છેલ્લે સોહરાબ, હસનનો દીકરો, એ અફઘાનિસ્તાનના દુઃખદ ઇતિહાસનો નિર્દોષ ભોગ બનેલો છે.
એનામાં એના પિતા જેવી સૌમ્યતા છે અને ગોફણ ચલાવવાની કુશળતા પણ વારસામાં મળી છે. પણ એણે જે યાતનાઓ ભોગવી છે, માતા પિતાની હત્યા, અનાથાશ્રમ અને પછી અસેફની કેદ.
હા, અકલ્પનીય આઘાત. જ્યારે અમીર એને શોધે છે ત્યારે એક તૂટી ગયેલો, મૂંગો થઈ ગયેલો બાળક છે. હિંસાથી ડાઘાયેલી આખી અફઘાન પેઢીનો એ પ્રતીક બની જાય છે.
એને બચાવવો એ અમીરની મુક્તિનો ઉદ્દેશ્ય બને છે. સોહરાબને બચાવીને અમીર જાણે હસનના છેલ્લા અવશેષને અને પોતાના અપરાધના એક ભાગને બચાવી રહ્યો છે.
પણ એમનો સંબંધ પણ સરળ નથી, પીડા અને અવિશ્વાસથી ભરેલો છે. જ્યારે સોહરાબને ફરીથી અનાથાશ્રમમાં જવાનો ડર લાગે છે ત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
એ બચી જાય છે, પણ એની અંદરનો ખાલીપો, અમેરિકામાં એનો ધીમો નાજુક ઉપચારનો માર્ગ અને અંતે પેલું ઝાંખું સ્મિત, એ જ નવલકથાની અંતિમ ક્ષીણ આશા છે.
કથાનકનો વિકાસ પણ ખૂબ જ કુશળતાપૂર્વક કરાયો છે. પહેલો ભાગ કાબુલના એ દિવસો.
હા, જાણે સુનહેરી દિવસો, મિત્રતા, પતંગબાજી, પણ પછી પેલી 1975ની શિયાળાની ઘટના, વિશ્વાસઘાત, નિર્દોષતાનો અંત
અને અપરાધભાવની લાંબી અંધારી સફરની શરૂઆત.
પછી બીજો ભાગ અમેરિકામાં, નવું જીવન, સોવિયત આક્રમણ પછીનું પલાયન,
સ્થળાંતરિત તરીકેનું જીવન, બાબાનો સંઘર્ષ, અમીરનું ભણતર, લેખક બનવું, સોરાયા સાથે લગ્ન, બાબાનું મૃત્યુ.
પણ આ બધું, આ ભૌતિક સફળતા એને આંતરિક શાંતિ નથી આપી શકતી. હસનનો પડછાયો એની સાથે રહે છે.
બરાબર, ભૂતકાળ વર્તમાન પર હાવી રહે છે, સફળતાથી ઘાર ઉજાતા નથી.
અને પછી ત્રીજો ભાગ, પુનરાગમન, રહીમ ખાનનો ફોન, ફરીથી સારું બનવાનો એક રસ્તો છે.
પાકિસ્તાન જવું અને ત્યાં સત્યનો ખુલાસો, હસનનું શું થયું એ જાણવું, એની અને એની પત્નીની તાલિબાનો દ્વારા હત્યા.
અને પેલો સૌથી મોટો ખુલાસો, હસન બાબાનો પુત્ર હતો, અમીરનો સાવકો ભાઈ.
આ ખુલાસો એ અમીરના પિતા પ્રત્યેના દૃષ્ટિકોણને તો બદલે જ છે, પણ એના પોતાના વિશ્વાસઘાતને અનેક ગણો વધુ ગંભીર બનાવી દે છે. એણે માત્ર મિત્ર સાથે નહીં, ભાઈ સાથે દગો કર્યો હતો.
એટલે હવે રહીમ ખાનની વિનંતી, કાબુલ જઈને હસનના અનાથ પુત્ર સોહરાબને બચાવવાની, એ માત્ર એક વિનંતી નથી રહેતી, એક નૈતિક જવાબદારી બની જાય છે.
પછી શરૂ થાય છે એની અફઘાનિસ્તાનમાં વાપસી. તાલિબાન શાસિત કાબુલ, ડ્રાઈવર ફરીદની મદદથી એ જે જુએ છે, વિનાશ, ક્રૂરતા.
સોહરાબની શોધ કરતા એ અનાથાશ્રમ પહોંચે છે અને ત્યાં ખબર પડે છે કે સોહરાબને કોઈ તાલિબાન અધિકારી લઈ ગયો છે.
અને ફૂટબોલ મેચમાં એ જાહેરમાં થતી હત્યારો સાક્ષી બને છે. પછી એ અધિકારીના ઘરે જાય છે અને જુએ છે કે એ બીજું કોઈ નહીં પણ એનો બાળપણનો દુશ્મન અસેફ છે.
અને અસેફ સોહરાબનું જાતીય શોષણ કરી રહ્યો છે.
એ મુકાબલો ભયાનક છે. અસેફ સોહરાબને છોડવા માટે શરત મૂકે છે, અમીરે એની સાથે લડવું પડશે. પિત્તળના મુક્કા પહેરીને અસેફ અમીરને નિર્દયતાથી મારે છે.
પણ માર ખાતી વખતે અમીર હસે છે. એ ક્ષણ એ બહુ મહત્વની છે. એને જાણે શાંતિ મળે છે, રાહત મળે છે. આખરે એ પોતાના ડરનો સામનો કરી રહ્યો છે, બીજા કોઈ માટે ઊભો રહ્યો છે, એ જાણે પ્રાયશ્ચિત કરી રહ્યો છે.
અને બરાબર જ્યારે અસેફ એને ગંભીર ઈજા પહોંચાડવા જાય છે ત્યારે સોહરાબ પોતાના પિતાની જેમ જ ગોફણનો ઉપયોગ કરે છે અને પિત્તળની ગોળી સીધી અસેફની આંખમાં મારે છે અને તેઓ ભાગી છૂટે છે.
આ ક્લાઇમેક્સ માત્ર શારીરિક લડાઈ નથી, પણ અમીરના આંતરિક સંઘર્ષનું, એના પ્રાયશ્ચિતનું બાહ્ય સ્વરૂપ છે. એને જે ઈજા થાય છે, ખાસ કરીને એનો હોઠ કપાય છે, એ જાણે હસનની પીડાનું પ્રતીક બની જાય છે.
પછી ઉપસહાર. પાકિસ્તાનમાં બચાવ. અમીર ગંભીર રીતે ઘાયલ છે, પણ સોહરાબ સુરક્ષિત છે.
પણ મુશ્કેલીઓ પૂરી નથી થતી. સોહરાબને અમેરિકા લઈ જવામાં, દત્તક લેવામાં કાયદાકીય અને ભાવનાત્મક અડચણો આવે છે.
અને જ્યારે અમીર અસ્થાયી રૂપે સોહરાબને અનાથાશ્રમમાં પાછા મૂકવાની વાત કરે છે, ત્યારે પેલો આઘાત પામેલો બાળક આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
એ બચી જાય છે, પણ મૂંગો થઈ જાય છે. ભાવનાત્મક રીતે જાણે થીજી ગયો હોય એમ.
અને અંત. સાન ફ્રાન્સિસ્કોના પાર્કમાં મહિનાઓ પછી અમીર, સોરાયા અને શાંત સોહરાબ બીજા અફઘાન પરિવારો સાથે પતંગ ઉડાડી રહ્યા છે.
અમીર પતંગ ખરીદે છે, ચગાવે છે, લડાવે છે, જીતે છે, અને પછી સોહરાબ તરફ વળીને પૂછે છે, હું તારા માટે પતંગ લાવી આપું?
સોહરાબ ફક્ત માથું હલાવે છે અને અમીર દોડે છે, અને દોડતી વખતે એ જ શબ્દો કહે છે જે વર્ષો પહેલા હસને એને કહ્યા હતા,
તમારા માટે હજાર વાર પણ.
અને ત્યારે સોહરાબના હોઠના ખૂણા પર એક અત્યંત ક્ષીણ સ્મિત ફરકે છે. કોઈ મોટો ચમત્કાર નથી, પણ ધીમા સંભવિત ઉપચારનો એક નાનો સંકેત.
આખી નવલકથા ઘણા બધા વિષયોને આવરી લે છે. મુખ્ય તો પેલો વિશ્વાસઘાતના મુક્તિનો જ છે, નહીં?
હા, બિલકુલ. અપરાધભાવ કેવી રીતે માણસને અંદરથી ખાઈ જાય છે, અને પ્રાયશ્ચિતની શક્યતા, પણ એની કિંમત શું છે? નવલકથા કહે છે કે મુક્તિ સહેલી નથી, એના માટે હિંમત, બલિદાન, પીડા બધું જ જોઈએ.
અને પિતાના પાપનો વિષય, બાબાનું રહસ્ય અને અમીરના પાપ, કેવી રીતે પેઢી દર પેઢી અમુક વસ્તુઓ ચાલતી રહે છે.
સાથોસાથ મિત્રતા અને વફાદારીની વાત, અમીર હસનનો જટિલ સંબંધ, અને એની સામે પેલો વર્ગભેદ, વંશીય ભેદભાવ, પશ્તૂન અને હાજારા વચ્ચેનો, એની પણ તીખી ટીકા છે.
હસનની વફાદારી તો જાણે એક નૈતિક માપદંડ જેવી છે, જેની સામે અમીરની નબળાઈઓ વધુ ઉડીને આંખે વળગે છે.
સ્મૃતિ અને ભૂતકાળની શક્તિ. ભૂતકાળ ક્યારેય જતો નથી, એ વર્તમાનને આકાર આપે છે. શાંતિ મેળવવી હોય તો ભૂતકાળનો સામનો કરવો જ પડે.
માનો સંઘર્ષ, ઓળખની સમસ્યાઓ,
આ બધા ઉપરાંત અપરાધબોધ, પિતા પુત્રના સંબંધો, વાર્તા કહેવાની શક્તિ, કારણ કે અમીર પોતે લેખક બને છે અને હિંસા તથા આઘાતનું જે ચક્ર ચાલ્યા કરે છે વ્યક્તિગત અને રાજકીય સ્તરે, એ બધા વિષયો પણ વર્ણાયેલા છે.
લેખકે પ્રતીકોનો પણ ખૂબ સુંદર ઉપયોગ કર્યો છે, જેમ કે પતંગો.
હા, પતંગો તો કેટલા બધા અર્થો ધરાવે છે. સ્વતંત્રતા, નિર્દોષતા, સંઘર્ષ, જોડાણ, અપરાધભાવ અને અંતે આશા પણ.
પેલું દાડમનું વૃક્ષ મિત્રતાનું પ્રતીક.
હસનનો કપાયેલો હોઠ એના સામાજિક સ્થાન અને બાબાના અપરાધનું પણ સૂચક. ઘેટાનું બચ્ચું નિર્દોષતા અને બલિદાનનું પ્રતીક.
અને પૂર્વસૂચન પણ છે, બાબાનું પેલું ચોરી વિશેનું કથન. રોસ્તમ અને સોહરાબની વાર્તા જે તેઓ વાંચે છે, હસનની ગોફણની કુશળતા, આ બધું પાછળથી મહત્વનું બને છે.
વક્રોક્તિ પણ ઘણી છે, બાબાના સિદ્ધાંતો અને એમના કાર્યો. અમીર લેખક બને છે, પણ સત્ય લખી કે કહી શકતો નથી, અને અંતે અમીરને પણ હસન જેવી જ ઈજા થાય છે. આ બધું મળીને નવલકથાને બહુ સ્તરીય બનાવે છે, અને એની ભાવનાત્મક અસર એ તો જબરદસ્ત છે.
હા, વાંચતી વખતે અને વાંચ્યા પછી પણ એ મન પર છવાયેલી રહે છે. અપરાધભાવ, સહાનુભૂતિ, ગુસ્સો, કરુણા, બધી લાગણીઓ અનુભવાય છે. પેલું ગલીનું દૃશ્ય તો ભૂલવું અઘરું છે.
અને એ આપણને પોતાની નૈતિક પસંદગીઓ વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણે પણ ક્યારેક અમીર જેવી કાયરતા બતાવી છે? શું આપણે હસન જેટલા વફાદાર રહી શકીએ?
અને સૌથી અગત્યનું, તે અફઘાનિસ્તાનનું એક માનવીય ચિત્ર રજૂ કરે છે. માત્ર યુદ્ધ અને આતંકવાદના સમાચારોથી અલગ, ત્યાંના સામાન્ય લોકોના જીવન, તેમની આશાઓ, તેમના દુઃખ દર્દ ને આપણી સામે મૂકે છે.
ખરેખર ધ કાઇટ રનર અપરાધભાવ, ભૂતકાળનો બોજ અને માનવીય ક્ષમતા, ક્રૂરતા અને અસાધારણ પ્રેમ, બંનેની ખૂબ જ શક્તિશાળી અને નિખાલસ તપાસ છે.
તે એક સાંસ્કૃતિક સેતુ જેવું કામ કરે છે. અફઘાનિસ્તાનના દુઃખદ ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં પ્રાયશ્ચિતની સાર્વત્રિક વાર્તા કહીને સહાનુભૂતિ અને સમજણ વધારે છે.
અને તેની નૈતિક જટિલતા તેમજ નવજીવનની શક્યતામાં તેના ઊંડા વિશ્વાસ માટે તે હંમેશા યાદ રહેશે.
જો કે એક સવાલ મનમાં રહી જાય છે, શું અમીર જે અંતે કરે છે, સોહરાબ માટે દોડે છે, એ ખરેખર સંપૂર્ણ મુક્તિ ગણાય? કે પછી એ જીવનભર ચાલનારી પ્રાયશ્ચિતની એક
લાંબી ક્યારેય ન પૂરી થનારી સફરની માત્ર શરૂઆત જ છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.